એકત્ર શ્રુતિ સંવાદમાં સ્વાગત. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ જાણીતા આખ્યાન પ્રેમાનંદના નળાખ્યાન વિશે વાત કરીશું, પણ મૂળ આખ્યાન નહીં, એના પર થયેલા એક મહત્વના વિવેચન વિશે.
હા, વિવેચન કર્યું છે જયંત કોઠારીએ. એમના તારણો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ બીજો અને અનુક્રમમાં આવેલા છે.
બરાબર. તો આપણી આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કોઠારીએ નળાખ્યાનનું વિશ્લેષણ કઈ રીતે કર્યું છે, એમના મુખ્ય મુદ્દા કયા હતા, અને આ વિવેચન કેમ અગત્યનું ગણાય.
હા, અને આપણે એ રીતે વાત કરીશું કે કદાચ કોઈએ મૂળ નળાખ્યાન ન પણ વાંચ્યું હોય તો પણ એમને ખ્યાલ આવે.
ચોક્કસ. તો ચાલો શરૂ કરીએ. કોઠારી નળાખ્યાનને ક્યાં મૂકે છે પ્રેમાનંદની કૃતિઓમાં?
જુઓ, કોઠારી એને પ્રેમાનંદના આખ્યાનોમાં એક વિશિષ્ટ સ્થાન તો આપે જ છે. એટલું જ નહીં, ક. મ. મુનશી જેવા મોટા ગજાના વિવેચક તો એને પ્રેમાનંદની શ્રેષ્ઠ કૃતિ કહેતા, પરંપરાગત નમૂનાની એક ઉત્તમ કૃતિ.
ઓ, શ્રેષ્ઠ કૃતિ.
દામાચરિત્ર કે મામેરુ જેવી સૂક્ષ્મતા અને રસઘનતા કદાચ આમાં ઓછી છે. પણ હા, લોકપ્રિયતાની વાત કરીએ તો નળાખ્યાન કદાચ વધારે લોકપ્રિય રહ્યું હશે.
રસપ્રદ. તો પહેલો સવાલ એ થાય કે આ નળાખ્યાન મૂળ મહાભારતની જે નળકથા છે એનાથી કઈ રીતે જુદું પડે છે? કારણ કે ઘણાને પેલી મૂળ વાર્તાની તો થોડી ઘણી ખબર હોય. કોઠારી શું કહે છે એના વિશે?
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે. કોઠારી મુખ્યત્વે બે મોટા ફેરફારો ગણાવે છે. પહેલો તો એ કે પ્રેમાનંદે કથામાં અમુક નવા પ્રસંગો ઉમેર્યા છે.
નવા પ્રસંગો ગયા?
જેમ કે મત્સ્ય સંજીવનનો પ્રસંગ, પેલી મરેલી માછલી સજીવન થાય, અને બીજો હાડચોરીનો પ્રસંગ. આ બંને મૂળ મહાભારતમાં નથી.
અચ્છા, તો આ ઉમેરવાથી શું ફેર પડ્યો?
એનાથી શું કહેવાય, કથામાં થોડી નાટકીયતા વધી, રસ વધ્યો, નળ દમયંતીની મુશ્કેલીઓ વધુ ઘેરી લાગે, અને એઠે કરુણ રસ એટલે કે પેલો દુઃખનો ભાવ એ વધુ તીવ્ર બને છે. અને ખાસ કરીને પેલો મત્સ્ય સંજીવનનો પ્રસંગ, એનાથી નળના મનમાં દમયંતી માટે થોડી શંકા જન્મે છે, અને પ્રેમાનંદ એનો ઉપયોગ નળને એક સામાન્ય માણસ જેવો શંકાશીલ બતાવવા માટે કરે છે.
ઓકે, એ હતો પહેલો ફેરફાર. અને બીજો મોટો ફેરફાર કયો? તમે કહ્યું કે કળિયુગની ભૂમિકા અંગે.
હા, બરાબર. આ બહુ જ અગત્યનો મુદ્દો છે કોઠારીના વિશ્લેષણમાં. કોઠારી નોંધે છે કે મધ્યકાલીન કથાકારોની જેમ જ પ્રેમાનંદે પણ નળ દમયંતી પર જે આફતો આવે છે ને, એમાંથી મોટાભાગની આફતો માટે કળિયુગને જવાબદાર ઠેરવ્યો છે. વાત ખાલી એટલી નથી કે કળી નળના શરીરમાં પ્રવેશે છે.
તો બીજું શું કરે છે કળી?
અરે, ઘણું બધું. વાવ સરોવર સૂકવી નાખે, જંગલમાંથી દમયંતીના પગલા ભૂંસી નાખે, પેલો હાર ચોરી લે, આ બધું કળી કરે છે. અને એટલું જ નહીં,
શું
કળી પોતે જ જુદા જુદા રૂપ લે છે. ક્યારેક સાપ બનીને આવે, ક્યારેક બગલો, ક્યારેક છરી, જોગી, સીમ, જોશી, એમ અલગ અલગ રૂપે આવીને હેરાન કરે છે.
બાપરે, એટલે બધી મુસીબતનું મૂળ કળી જ. આની અસર શું થાય કથા પર કોઠારીના મતે?
જુઓ, એનાથી બે ત્રણ વસ્તુઓ થાય છે. એક તો નળના જે દોષ છે, જેમ કે જુગાર રમ્યો, દમયંતીને છોડી દીધી, એ જાણે નળે પોતે નથી કર્યા પણ કળીએ કરાવ્યા છે એવું લાગે. એટલે શું થાય કે નળનો બચાવ થઈ જાય, એ વધુ દયાને પાત્ર લાગે.
બરાબર.
બીજું, આ બધા ચમત્કારો ને કળીના અલગ અલગ રૂપોથી કથામાં અદ્ભુત રસ, પેલો આશ્ચર્યનો ભાવ એ ઉમેરાય છે.
પણ આમાં કઈ નબળી બાજુ નથી?
છે જ ને. કોઠારી ત્યાં જ ચેતવે છે. એ કહે છે કે કળીને આટલો બધો કરતા હરતા બનાવી દેવાથી શું થાય કે માણસના વર્તનની જે સ્વાભાવિકતા હોય ને, એ ઘટી જાય. પાત્રો જાણે કળીના હાથની કઠપૂતળી જેવા લાગે, અને આખા પ્રસંગો સાચા વાસ્તવિક લાગવાને બદલે ગોઠવેલા કૃત્રિમ જેવા લાગે. કોઠારી કહે છે કે આ બતાવે છે કે મધ્યકાલીન કથાકારો અને પ્રેમાનંદ પોતે પણ ચમત્કારો પ્રત્યે, ખાસ કરીને સ્થૂળ ચમત્કારો પ્રત્યે, થોડા વધુ પડતા આકર્ષિત હતા.
સમજાઈ ગયું. એટલે મહાભારતથી આ બે મુખ્ય ફેરફાર થયા. હવે વાત કરીએ કથાની રચના અને શૈલીની. નળાખ્યાન 65 કડવામાં છે. કડવું એટલે એક ભાગ જે ગાઈ શકાય. આટલી લંબાઈ વિશે અને એની શૈલી વિશે કોઠારી શું કહે છે?
કોઠારીને મૂળ કથાના પ્રમાણમાં આખ્યાન થોડું લાંબુ, પથરાટવાળું લાગે છે. ખાસ કરીને જે પહેલો અડધો ભાગ છે ને, નળ દમયંતીના લગ્ન સુધીનો.
હા,
એ જ લગભગ આખા આખ્યાનનો અડધો હિસ્સો રોકી લે છે. પણ મજાની વાત એ છે કે કોઠારી કહે છે કે આ લંબાણ છતાં એ કંટાળાજનક નથી લાગતું.
કેમ? એનું શું કારણ આપે છે?
કારણ છે પ્રેમાનંદે અહીં જે શૈલી વાપરી છે તે.
કઈ શૈલી?
અહીં જ પેલી ભભગ ભરી વર્ણન શૈલીની વાત આવે છે ને, જે નળાખ્યાનની ઓળખ જેવી ગણાય છે.
બિલકુલ, એકદમ બરાબર. પ્રેમાનંદે આખ્યાનના પૂર્વાર્ધમાં, એટલે કે પહેલા અડધા ભાગમાં, સંસ્કૃત મહાકાવ્યો જેવી અત્યંત અલંકારવાળી ભભકદાર વર્ણન શૈલી વાપરી છે. અલંકાર પ્રચુર શૈલી કહી શકાય.
એટલે કેવા વર્ણનો? પાત્રોના રૂપ ગુણના લાંબા લાંબા વર્ણનો. ખાસ કરીને દમયંતીના રૂપનું તો ત્રણ ત્રણ વાર વર્ણન આવે છે. કુલ મળીને લગભગ 150 લીટી તો ખાલી દમયંતીના વર્ણનની હશે.
ઓહો, 150 લીટી?
હા, પછી શબ્દોની રમત, પેલો શબ્દાનુપ્રાસ, એની રમઝટ જોવા મળે, આદર્શ રાજ્ય કેવું હોય એના વર્ણનો પણ વારંવાર આવે. આ બધું શું બતાવે? પ્રેમાનંદની કલ્પના શક્તિ, ભાષા પરની એમની પકડ, એમની વિનોદ વૃત્તિ અને સંસ્કૃત કાવ્ય શૈલીનું એમનું જ્ઞાન.
પણ શું આટલા બધા વર્ણનો અને અલંકારોમાં કંઈ તકલીફ નથી થતી? કોઠારી એવું કંઈ નોંધે છે?
હા, નોંધે છે. કોઠારી કહે છે કે આવા લાંબા અને અલંકારિક વર્ણનોમાં અમુક વાર કૃત્રિમતા આવી જાય, વાતને વધારીને કહેવાની વૃત્તિ, એટલે કે અતિશયોક્તિ, એ પણ સ્વાભાવિક રીતે આવી જાય. અને ક્યારેક તો વર્ણનોમાં વિરોધાભાસ પણ જોવા મળે. એક જગ્યાએ દમયંતીનું વર્ણન છે કે એણે અડધું પટકુળ પહેર્યું, એટલે કે અડધું જ વસ્ત્ર પહેર્યું છે. પણ એ જ વર્ણનમાં આગળ આવે કે એના કંઠે મોતીનું લહેર્યું છે અને મુગટે માણેક ઝળકે છે.
હા, એ થોડું બંધબેસતું ના લાગે.
બરાબર, એટલે આવી અસંગતતા પણ ક્યારેક રહી જાય છે.
અને આ જે શૈલી છે એના પર સંસ્કૃત કવિ શ્રીહર્ષનું નૈષધીય ચરિત કાવ્ય છે, એની અસર વિશે કોઠારી શું માને છે?
કોઠારી બહુ સ્પષ્ટ રીતે માને છે કે પૂર્વાર્ધની જે આ વર્ણન પ્રધાન શણગારેલી શૈલી છે ને, એના પર નૈષધ્ય ચરિત્રનો ઘણો પ્રભાવ છે. ભલે પ્રેમાનંદે સીધી લીટીઓ ઓછી લીધી હોય, પણ એ કાવ્ય વાંચીને જે સંસ્કાર પડ્યા એનાથી પ્રેમાનંદનું મન ઉત્તેજિત થયું છે અને આવી શૈલી અપનાવવા એમને પ્રેરણા મળી છે.
ઓકે, પણ પછી આ શૈલી આખા આખ્યાનમાં નથી રહેતી. ઉત્તરાર્ધમાં, એટલે કે દુઃખના પ્રસંગો શરૂ થાય પછી શું થાય છે?
હા, એ બરાબર નોંધ્યું. ઉત્તરાર્ધમાં શૈલી મોટા ભાગે કથનાત્મક બની જાય છે. વાત કહેવા પર ભાર વધુ છે. જ્યાં વર્ણનો આવે ત્યાં પણ એ સાદા, બહુ અલંકાર વગરના હોય છે.
તો આ ફેરફાર વિશે કોઠારીનું શું કહેવું છે?
કોઠારીને જે વાત ખાસ ખૂંચે છે તે એ છે કે પૂર્વાર્ધની પેલી ભભકભરી શૈલીમાંથી ઉત્તરાર્ધની સાદી શૈલીમાં જે રીતે અચાનક અને જાણે ઉતાવળમાં પ્રવેશ થાય છે ને,
હા,
એ બહુ સહેજ નથી લાગતું. અને કોઠારીના મતે આ ઉતાવળને કારણે એક મોટી તક ગુમાવાઈ ગઈ.
કઈ તક ગુમાવાઈ?
જુઓ, પ્રેમાનંદે પહેલા ભાગમાં નળ દમયંતીના રૂપ ગુણ આટલા વર્ણવ્યા, એમના મનમાં એકબીજા માટે આટલો પ્રેમ જગાડ્યો, દેવોને હરાવીને લગ્ન કરાવ્યા, પણ પછી?
પછી શું?
પછી એમના પરિણીત જીવનના સુખનું શું, એમના મિલનના આનંદનું શું, જેને આપણે સંયોગ શૃંગાર કહીએ, એનું નિરૂપણ કરવાની પ્રેમાનંદ જણે તક જ નથી લેતા.
એટલે લગ્ન પછી સીધા દુઃખના દાડા?
હા, સીધો કડી પ્રવેશ અને વિપત્તિનું વર્ણન શરૂ. કોઠારી કહે છે કે સંયોગ શૃંગાર માટે નૈષધીય ચરિતમાંથી પ્રેરણા લઈ શકાઈ હોત, પણ પ્રેમાનંદનું ધ્યાન એ બાજુ ગયું નથી. જેણે સુખમાંથી સીધો દુઃખમાં કૂદકો માર્યો હોય એવું લાગે.
તો જો સંયોગ શૃંગાર ઓછો છે તો પછી આખ્યાનમાં પ્રેમનું શૃંગાર રસનું નિરૂપણ કેવું ગણાય? અને જો એ મુખ્ય નથી તો મુખ્ય ભાવ, મુખ્ય રસ કયો છે?
કોઠારી સ્પષ્ટ કહે છે કે નળાખ્યાનમાં જે શૃંગાર છે એ મુખ્યત્વે વિપ્રલંભ શૃંગાર છે, એટલે કે મિલનની ઈચ્છા અને વિરહની વેદના. અને એ પણ મોટે ભાગે તો પેલા રૂપગુણના વર્ણનો પર જ આધાર રાખે છે.
પણ શું એમાં કંઈ હૃદયસ્પર્શી નથી?
ના, એવું નથી. કોઠારી સ્વીકારે છે કે નળ દમયંતીની એકબીજા માટેની આતુરતા, એમના હૃદયની કોમળતા, વિરહની પીડા, એની અમુક રેખાઓ ખરેખર હૃદયને સ્પર્શે એવી છે. પણ કોઠારીનો મુખ્ય મુદ્દો એ છે કે આખ્યાનનો હેતુ પ્રેમની મીઠાશ બતાવવાનો એટલો નથી જેટલો એ પ્રેમ પર નિયતિ ભાગ્યની કાળી છાયા કેવી રીતે પડે છે એ બતાવવાનો છે.
ઓહ,
એટલે આખી વાત પ્રેમની આસપાસ ફરે છે, પણ પ્રેમ મુખ્ય ભાવ નથી. તો પછી મુખ્ય ભાવ કયો?
બરાબર. અને એટલે જ કોઠારી હિન્દીના મોટા વિવેચક રામચંદ્ર શુક્લને ટાંકે છે. શુક્લજી કહેતા કે નળાખ્યાનનો મુખ્ય ભાવ એનું તાત્પર્ય કરુણ રસમાં છે.
કરુણ રસ એટલે દુઃખ, પીડા, સહાનુભૂતિ, એ મુખ્ય છે.
હા, કોઠારી એ વાત સાથે સંમત થાય છે. ભલે પૂર્વાર્ધમાં લગભગ અડધા આખ્યાનમાં સુખ જ સુખ છે, પણ આખરે તો કરુણતા જ હાવી થાય છે, એ જ મુખ્ય રસ છે.
તો આ કરુણ રસનું નિરૂપણ પ્રેમાનંદે કેવું કર્યું છે? કોઠારી એના વિશે શું કહે છે? ખૂબ પ્રભાવશાળી છે.
કોઠારી અમુક મર્મસ્પર્શી જગ્યાઓ નોંધે છે, જેમ કે પેલી દમયંતી વનમાં એકલી અટુલી રડે છે, હરી હું ક્યાંય એ નથી સમાતી, અથવા પેલો બાહુકના વેશમાં નળ પોતાના દીકરા દીકરીને જોઈને ગળગળો થઈ જાય છે. આવા પ્રસંગો સીધા હૃદયમાં ઉતરી જાય.
હા, એ તો લાગે એવું.
પણ સાથે સાથે કોઠારી એ પણ ભાર મૂકીને કહે છે કે પ્રેમાનંદનો કરુણ રસ મોટે ભાગે સ્થૂળ છે, ઘેરો છે અને અતિ નાટકીય, એટલે કે મેલોડ્રામેટિક છે. જાણે બધું જ બહુ મોટા પાયે, બહુ વધુ પડતું બતાવ્યું હોય.
દાખલા તરીકે?
જેમ કે એક પછી એક, એક પછી એક મુશ્કેલીઓ આવ્યા જ રાખે. દમયંતીને પેલા વ્યાપારીઓ મારે છે, સુદેવ બ્રાહ્મણને જોતા જ દમયંતી બેભાન થઈ જાય છે, દમયંતીની માસી અને રાજા ઋતુ પણ શરમથી મરવા જેવા થઈ જાય છે. આ બધું થોડું વધારે પડતું નાટકીય લાગે. કોઠારી તો એવી સરસ ઉપમા વાપરે છે કે પ્રેમાનંદ જાણે કરુણનું ગાન મોટા અવાજે, તાર સ્વરે, ઢોલ વગાડીને અને વડ ચડાવીને થાક્યા વગર કર્યા જ કરે છે.
વાહ, આ રસપ્રદ છે. કરુણની સાથે બીજો કયો રસ મુખ્ય છે? કહેવાય છે કે હાસ્ય રસ પણ બહુ છે નળાખ્યાનમાં, એના વિશે કોઠારીનું શું કહેવું છે?
હા, હાસ્યની પણ વાત કરી છે. કોઠારી કહે છે કે હાસ્ય પણ આખ્યાનમાં ભરપૂર છે, પણ એમાં પણ પેલી સ્થૂળતા, અતિરંજન અને ફાર્સિકલ એટલે કે પ્રહસન જેવા તત્વો વધારે છે.
સ્થૂળ હાસ્ય એટલે કેવું?
જેમ કે પેલા દમયંતીના સ્વયંવરમાં દેવો આવે છે, એમને હરાવવા વાંદરાને રીંછ જેવા મોધાવાળા બનાવી દેવા, રાજા ઋતુપર્ણ બિચારો બાહુક જે ખરેખર નળ છે પાસે કેવો કરઘરે છે, એની પાછળ પાછળ ફરે છે, બાહુક પોતે વિચિત્ર રીતે સબળકા લે છે, ટૂંકા હાથ પગ નચાવે છે, આ બધું જોઈને હસવું આવે, પણ એ સ્થૂળ હાસ્ય છે.
તો શું કોઠારી આ હાસ્યને સાવ ઉતરતી કક્ષાનું ગણે છે?
સાવ ઉતરતી કક્ષાનું તો નહીં. કોઠારી કહે છે કે આવી શારીરિક વિકૃતિ કે સ્થૂળ ચેષ્ટાઓમાંથી જે હાસ્ય જન્મે એ બહુ ઊંચી કોટીનું ન કહેવાય, પણ તેઓ એ પણ સ્વીકારે છે કે પ્રેમાનંદ આ સ્થૂળ ચેષ્ટાઓ દ્વારા પાત્રોની અમુક વૃત્તિઓ, જેમ કે દેવોની ઈર્ષ્યા, ઋતુપર્ણની લાચારી અને સ્વાર્થ, એને ઉજાગર કરે છે.
અચ્છા, એટલે ખાલી શારીરિક ચેષ્ટાઓનું હાસ્ય નથી, એની પાછળ કંઈક છે.
હા, એમ કરીને એ હાસ્યને ખાલી શારીરિક સ્તરથી થોડું ઊંચે લઈ જાય છે, પાત્રના સ્વભાવ સાથે જોડે છે. કોઠારી કહે છે કે ખરેખર હસવા જેવી તો પેલી ચેષ્ટાઓ કરતા પાત્રોની આ વૃત્તિઓ છે.
બરાબર, એટલે હાસ્ય પાત્રોના સ્વભાવ અને પરિસ્થિતિમાંથી પણ આવે છે.
ચોક્કસ. અને કોઠારી અહીં એક સરસ મુદ્દો ઉઠાવે છે. એ કહે છે કે નળાખ્યાનનો કરુણ રસ મોટે ભાગે વર્ણન પર આધાર રાખે છે, જ્યારે હાસ્યરસ કવિની આંખ એટલે કે દ્રશ્ય પર વધુ આધાર રાખે છે.
દ્રશ્ય પર?
હા.
એટલે
પ્રેમાનંદ હાસ્યના જાણે જીવંત ચિત્રો ઊભા કરે છે. સ્વયંવરમાં આવેલા રાજાઓ ને દેવોના ઠઠ્ઠા ચિત્રો, ઋતુપર્ણની હાલત જ્યારે એને દમયંતીના બીજા સ્વયંવરના સમાચાર મળે છે, બાહુકના તોછડા વર્તન સામે ઋતુપર્ણનું એને મનાવવું, રથના પેલા નબળા ઘોડા અને અંતે એવો જ વરઘોડો, આ બધા દ્રશ્યો જેણે આંખ સામે દેખાય ને હસાવે.
શું પ્રેમાનંદ સૂક્ષ્મ કે સ્વાભાવિક રીતે પણ હસાવી શકે છે?
હા, એના પણ દાખલા કોઠારી આપે છે. જેમ કે દમયંતી પેલી હંસને પૂછે છે, પરણ્યો છે કે કુંવારો, આ સાવ સહજ સવાલમાં જે વિનોદ છે. અથવા પેલી કરુણ સ્થિતિને પણ બીજાની નજરે જોઈને હાસ્યમાં પલટાવી દે.
એ કઈ રીતે?
પેલો બાહુક જ્યારે દમયંતીના દુઃખમાં રડે છે ત્યારે પડોશીઓ શું વિચારે છે, વારું થયું જે વિપત પડી, આ ભૂતથી છૂટી બાપડી. અહીં બાહુકની પીડા બીજા માટે હાસ્યનો વિષય બની જાય છે. પછી હંસ અને નારદ દ્વારા પણ ચતુરાઈભર્યો વિનોદ છે.
આટલું બધું હાસ્ય હોવા છતાં એકંદરે કોઠારીનો નિષ્કર્ષ શું છે?
નિષ્કર્ષ એ જ કે નળાખ્યાનનું હાસ્ય મુખ્યત્વે સ્થૂળ, કટાક્ષવાળું અને ચિત્રાત્મક છે. એમાં પ્રેમાનંદની જ બીજી કૃતિઓ સુદામા ચરિત્ર, મામેરુ, એમાં જે સૂક્ષ્મતા, સહજતા અને વિવિધતા છે એની થોડી કમી અહીં લાગે છે. અહીં રંગો ઘેરા છે, અવાજ મોટો છે, હાસ્ય અને કરુણ બંનેમાં.
સમજાયું. રસની વાત પછી હવે પાત્રો પર આવીએ. પ્રેમાનંદ તો જનસ્વભાવની સૂઝ માટે જાણીતા છે, તો નળાખ્યાનમાં પાત્રાલેખન કેવું છે? એ સૂઝ અહીં દેખાય છે?
કોઠારી માને છે કે સૂઝ તો છે જ, એના વગર પ્રેમાનંદ ન ચાલે. પણ નળાખ્યાનમાં પેલી ભભકભરી શૈલી અને રસોના અતિરંજનને લીધે માણસના સ્વભાવની ઝીણી માર્મિક રેખાઓ દોરવાનો મોકો ઓછો મળ્યો છે, અથવા પ્રેમાનંદે એ તરફ ધ્યાન ઓછું આપ્યું છે.
પણ ક્યાંક તો એ સૂઝ દેખાતી હશે ને?
હા, ક્યાંક ક્યાંક દેખાય છે. જેમ કે દમયંતી જ્યારે દુઃખ વેઠીને પિયર પાછી આવે છે, એ પ્રસંગમાં કુટુંબ ભાવનાનું નિરૂપણ સરસ છે.
અને કોઈ પાત્ર જે ખાસ ધ્યાન ખેંચે?
હંસનું પાત્ર કોઠારીના મતે એ બહુ સરસ બન્યું છે. એમાં ચતુરાઈ, સ્નેહ, વફાદારી, સુંદરતાનો પ્રેમ, આ બધું ભેગું થઈને હંસ જાણે જીવતો માણસ હોય એવો લાગે છે. બહુ ગમી જાય એવો.
અને મુખ્ય પાત્રો નળ અને દમયંતી.
શરૂઆતમાં તો એ મુગ્ધ પ્રેમી યુગલ છે, એમાં કંઈ ખાસ નવું નથી. દમયંતીમાં મુખ્યત્વે એની નળ પ્રત્યેની અડગ ભક્તિ, પેલો પતિવ્રતા ધર્મ, એના પર જ બધો ભાર છે.
એટલો બધો કે કોઠારીએ કહ્યું કે આ દમયંતી આખ્યાન જેવું લાગે છે.
હા, બરાબર. પણ કોઠારી તરત ઉમેરે છે કે આ તો ભારતીય પરંપરાની આદર્શ સ્ત્રીની પતિનિષ્ઠા જ છે, એમાં પ્રેમાનંદે કંઈ નવું નથી કર્યું. અને પેલી વાત કે આમાં શરીરથી પર આત્માના પ્રેમનો વિકાસ છે, એની સાથે પણ કોઠારી સહમત નથી. એ કહે છે કે આ દમયંતીની પતિભક્તિ જ છે જે એને કુરૂપ બાહુકમાં પણ નળને ઓળખાવી દે છે.
અને નળનું પાત્ર, એના વિશે શું કહે છે?
નળના પાત્રમાં થોડી શક્યતા હતી, ખાસ કરીને પેલી અવઢવ, જેણે એ દમયંતીને છોડવી કે નહીં એ વિચારે છે, એ મનની દ્વિધાને પ્રેમાનંદે થોડી વાચા આપી છે. પણ
શું?
પણ પછી પ્રેમાનંદે જે ઘેરા રંગો વાપર્યા, અને ખાસ કરીને બાહુક તરીકે એ જે તોછડું ગામડિયા જેવું વર્તન કરે છે ઋતુપર્ણ સાથે અને દમયંતી સાથે પણ, એનાથી એ પાત્ર ઊંડું બનવાને બદલે અશિષ્ટ બની જાય છે.
અશિષ્ટ?
હા. કોઠારી ફરી પેલા શુક્લજીને યાદ કરે છે. શુક્લજી કહેતા કે બાહુકનું પાત્ર જે કદાચ લોકોને હસાવવા બનાવ્યું હશે, એ કરુણ નાયક નળનો નાશ કરે છે. કોઠારી એમાં ઉમેરે છે કે ખાલી કરુણ નળનો જ નહીં, પ્રેમાળ નળનો પણ નાશ કરે છે.
તેમ છતાં પ્રેમાનંદની પાત્ર ચિતરવાની કળવા ક્યાંક તો દેખાતી હશે ને?
હા, ક્યારેક ક્યારેક કોઈ નાનકડી ક્રિયા કે નાનકડી પંક્તિથી પાત્રના સ્વભાવને એકદમ જીવંત કરી દેવાની પ્રેમાનંદની શક્તિની ઝલક મળે છે. જેમ કે દમયંતી ગમે તેવી મુશ્કેલીમાં પણ રસ્તા પરના ઘરો સામે જોતી નથી, આવાસ ન આણ્યા આંખડી તળે, આ એક લીટી એની ગરિમા બતાવી દે છે. પણ આવું બધું પેલા વર્ણનોની ભભક અને રસોની રેલમછેલમાં ક્યારેક દબાઈ જાય છે.
તો આ બધી ચર્ચા પછી કોઠારી નળાખ્યાનનું એકંદરે મૂલ્યાંકન શું કરે છે? આટલી બધી મર્યાદાઓ ગણાવ્યા પછી છેવટે એનું મહત્વ શું છે?
કોઠારી બહુ સ્પષ્ટ કહે છે કે રચના બહુ ચુસ્ત નથી, કોઈ એક પાત્ર બહુ સુસંગત રીતે ઉભરતું નથી, રસોમાં અતિરંજન છે, આ બધું સાચું. પણ તેમ છતાં કોઠારીને લાગે છે કે પ્રેમાનંદે આ આખ્યાનમાં પોતાનો જીવ રેડ્યો છે, એમાં એક જોશ છે, એક ઉમંગ છે.
અને અહીં જ પેલી આખ્યાનના મૂળ સ્વરૂપની વાત આવે છે, ખરું ને? ગાન અને અભિનયવાળી વાત, જે કોઠારી માટે બહુ મહત્વની છે.
બિલકુલ સાચું પકડ્યો. આ કોઠારીના વિશ્લેષણનો કદાચ સૌથી અગત્યનો મુદ્દો છે. એ આપણને યાદ કરાવે છે કે આખ્યાન ખાલી વાંચવાની વસ્તુ નથી, એ તો ગાવાનો અને અભિનય સાથે રજૂ કરવાનો સાહિત્ય પ્રકાર છે.
પરફોર્મેટિવ આર્ટ.
હા, પ્રેમાનંદ પોતે માણભટ્ટ હતા.
બરાબર.
એમણે આમાં જુદા જુદા રાગ વાપર્યા છે, અને કોઠારીનું અનુમાન છે કે કદાચ ગાવાના જોશમાં અને અભિનયની જરૂરિયાતને લીધે જ એમણે વર્ણનો નંબાવ્યા હશે, ભાવોને વારંવાર ઘૂંટ્યા હશે. જાણે એમણે આખું આખ્યાન વિચાર્યું જ હોય ગાન અભિનયની દ્રષ્ટિએ.
તો આ ગાન અભિનયની દ્રષ્ટિ રચાયું હોવાથી એની પર શું અસર પડે છે?
એના કારણે કોઠારી કહે છે તેમ નળાખ્યાનમાં એક ખાસ પ્રકારની આબોહવા બને છે, જેનું મુખ્ય લક્ષણ છે અતિશયતા, એક્સેસ, જાણે બધું જ લાગણીઓ, વર્ણનો, ઘટનાઓ બહુ મોટા પાયે, બહુ તીવ્ર રીતે રજૂ થાય છે.
પણ આ અતિશયતા સારી કહેવાય કે ખરાબ?
કોઠારી એને ખાલી નકારાત્મક નથી ગણતા. એ કહે છે કે આ અતિશયતા પ્રેમાનંદની સર્જક શક્તિનો ઉલ્લાસ, એનો જોમ પણ બતાવે છે. અહીં કશું ફિક્કું નથી, નિરસ નથી, બધું જ ભરપૂર છે. અને કદાચ કોઠારી તર્ક કરે છે કે મોટા લોકસમૂહ સામે ગાઈને, અભિનય કરીને રજૂ કરવા માટે આવી તીવ્ર ભાવનાઓવાળી આબોહવા અને આવો મોટો પટ જ વધુ અસરકારક હોય.
એટલે જે વાંચનારને કદાચ ખામી જેવું લાગે તે સાંભળનાર કે જોનાર પર જુદી જ અસર કરે
એમ. હા, બરાબર એ જ. કોઠારી સરસ સરખામણી કરે છે. એ કહે છે કે મામેરું સાંભળીને લોકો કદાચ સ્તબ્ધ થઈ જાય, હૈયું ભરાઈ આવે કે મનમાં હસી લે, પણ નળાખ્યાન સાંભળીને તો લોકો મોટેથી વાહ વાહ કરે, પેટ પકડીને હસે અને ધ્રુસકે ધ્રુસકે રડે પણ.
ઓહો,
હા, એ શ્રોતાઓને સીધી, તીવ્ર અને બાર દેખાય એવી પ્રતિક્રિયા આપવા પ્રેરે છે. અને કદાચ આખ્યાન જેવા લોકકલા પ્રકારની સફળતા આમાં જ હોય.
ખરેખર જયંત કોઠારીના આ વિશ્લેષણથી નળાખ્યાનને જોવાની એક સાવ નવી જ રીતે સમજાય છે. આપણે જોયું કે એ મહાભારતથી કઈ રીતે જુદું છે, ખાસ કરીને કળીની ભૂમિકા કેવી વધી ગઈ, એની બે ભાગની રચના, શૈલીનો ફેરફાર, પેલું અણધાર્યું સંક્રમણ, કરુણ અને હાસ્યરસની તાકાત અને એમાં રહેલું પેલું અતિરંજન, સ્થૂળતા,
બરાબર,
પાત્રલેખનની સિદ્ધિઓ અને મર્યાદાઓ, અને સૌથી અગત્યનું એને એક જીવંત ભજવણીના કલા પ્રકાર તરીકે સમજવાનું મહત્વ.
ચોક્કસ. કોઠારીનું વિવેચન આપણને એ શીખવે છે કે કોઈપણ કૃતિનું મૂલ્યાંકન એના મૂળ સંદર્ભ, એના સ્વરૂપના હેતુ અને એના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. કદાચ ચોપડીના પાના પર વાંચતા નળાખ્યાનમાં ઉણપો દેખાય, પણ એની ખરી તાકાત તો લોકોને ડોલાવવાની, હસાવવાની, રડાવવાની એની જબરદસ્ત ક્ષમતામાં છે.
અને શ્રોતાઓ માટે એક વિચાર અહીં મૂકી શકાય ખરું ને, કે શું કોઈ કલાકૃતિની લોકપ્રિયતા અને એના શુદ્ધ કલાત્મક ગુણો વચ્ચે હંમેશા સીધો સંબંધ હોય છે?
રસપ્રદ પ્રશ્ન છે.
નળાખ્યાન જેવી કૃતિમાં જે મેલોડ્રામેટિક અને ફાર્સિકલ તત્વો છે, એ જેની લોકપ્રિયતાનું કારણ હતું કે પછી એની કલાત્મક મર્યાદા ગણાય કે પછી બંને, આના પર વિચાર કરવાથી કલા અને લોકરૂચિના સંબંધ વિશે કંઈક નવું સમજાય કદાચ.
સાચી વાત છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.